એક સ્ત્રી એ થોડી બદચલન થઈ છે, તેનો કોઈ પુરુષ એને મળવા આવ્યો છે, મળ્યા પેપરમાં થોડા દિવસ પહેલાં જ હતું. આ કાંઈ જો હું તમને બહુ ફ્રેન્કલી વાત કરું છું, અખબારોમાં કાંઈ આવું આવે તો મને કાંઈ વાંચવું ગમતું નથી, તમે સમજી લેજો, પણ મને આમાંથી તમને કહેવાનો મસાલો મળે છે. આ વાત તમને હું ન કહું, તમને મારે કઈ રીતે તમને કહેવું, બાકી મારે એને કંઈ જરૂર નથી, પણ આ વાત આવે ને ત્યારે હું ધ્યાનથી જોઉં છું કે આનું કારણ શું છે, એ જ વાત હું તમને કહું છું. ત્યારે અમને એમાંથી આ ઉપદેશ દેખાય છે, અરે રે જાણવા જેવું તો અહીંયા જ છે સમાજને, પણ માણસ જાણવા જેવું નહીં વાંચતો હોય, બીજું જ વાંચતા હશે. હવે એમાં એને મળે છે, એમાં એના પરિવારનું કોઈ આવી ગયું, હવે ઓલા પુરુષને ક્યાં જવું? એટલે એક પીપ હતું ને ખાલી, ડ્રમ 100-150 લિટર અનાજ કે પાણી સમાયેલું, એમાં એને બેસાડી દીધો, તું અમે છુપાઈ જાય એમ છે, બીજો રસ્તો જ નહોતો, અને માથે ઢાંકણું ઢાંકી દીધું. હવે જે આવ્યો એ કઈ જાય એમાં વાર લાગી ગઈ, અને પેલો ત્યાં ત્યાં ગુંગળાઈને મરી ગયો. ક્ષણનું સુખ, મોતની સજા. અને આવા તો બીજા તમને પ્રસંગો કહું કે એવા રોજે એવા કિસ્સા બનતા હોય છે, પુરુષો કે સ્ત્રીઓ કે જુવાન છોકરા છોકરીઓ ભૂલથી આવેગથી કે ક્ષણિકમાં આવેશમાં આવીને ગમે ત્યાં બેસી જાય, અચાનક કોઈ આવી જાય અને રંગે હાથ પકડાઈ જાય, એટલે પછી સ્ત્રીઓ વધારે ઢીલી હોય, હવે શું કરવું, એટલે કેરોસીન છાંટીને બળી જાય. આવા તો કેટલા પ્રસંગો આવે છે કે શું કરવું. એટલે ઘણી વાર જો આવા પ્રસંગ હોય ને ત્યારે સમજદાર લોકો હોય છે ને એ સીધો નથી હુમલો કરતા, એ ડાપણનું કામ કરે છે, જો ગભરાઈ જાય છે ને તો જણ તો સહી જશે, પણ બૈરા કાં ગળે ફાંસો ખાઈ લે છે ને કા કેરોસીન છાંટીને બળી જાય, આ જ થાય અને એ મરી જાય છે તાત્કાલિક. તો ક્ષણમાં આ પરિણામ આવે છે, કા મરી જાય. જો આ ન થાય, હું આખી લિંક બતાવું છું, જો આમ ન થાય તો જેલ થાય, તો આજીવન સબડવાનું. હવે કેવી સરસ ખૂબસૂરત ભગવાને જિંદગી આપી હતી, અને થોડાક પહેલામાં ગયા, કારણ કે ઇલીગલી જે કાંઈ વસ્તુ છે એનો સમાજમાં ક્યાંય સુખદ અંત આવ્યો નથી. એક જ સૂત્ર મનમાં ગોખી રાખવાનું, જે ખોટું છે એનું ફળ ખરાબ જ આવે, બસ. ખોટાનું કોઈથી સારું થાય જ નહીં. કડવો લીમડો વાવ્યો એટલે બાવળિયો વાવ્યો તો પછી કાંટા જ આવે, પછી એમાં હાફૂસ પાયરી કેરી તો આવે જ નહીં. એટલે આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે પહેલો વિચાર કરવાનો, આ ખરાબ છે ખોટું છે? ખોટું છે જીવમાં થા પડે મૂકી દીધું, અને કોઈથી પરિણામ સારું ન હોય ગમે તેવું હોય. એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું, ભાઈ શિક્ષાપત્રીની કથા તો અદભુત છે મહારાજ, કે અપી ભૂરી ફલમ, ગમે તેવડું મોટું ફળ હોય પણ અધર્મથી મળતું હોય તો એને ક્યારેય ગ્રહણ ન કરો, અડવું જ નહીં. બોલો, અપી ભૂરી ફલમ, ગમે તેવડું સુખદ ફળ દેખાતું હોય, સારું મળતું એવું લાગતું હોય, પણ જો એમાં ધર્મ ન હોય તો એને ગ્રહણ ન કરો, એ રસ્તો જ મૂકી દેવો. અપી ભૂરી ફલમ, ગમે એવડું સુખ મળતું. ત્યારે આપણે ફળ સામે જોઈએ છે, લઈ લ્યો ને હવે પછી કોણ જાણે છે, ના એનો કોઈ દિવસ સારું પરિણામ કોઈ દિવસ આવે નહીં. તમારે આ વણજારા સાહેબ અત્યારે જે છે જેલમાં એને પૂછી આવો, વણજારા પોલીસ અફસર, જેટલું જેટલું ખોટું કર્યું લ્યો પાછા હલવાઈને ત્યાં જ પડે ને, એ નથી છૂટતા. આ આ દુનિયામાં જ એવું છે, એ પાઘડીને આપણે કેમ ગામડા પાઘડીનો વળ છેડે, એ ક્યાંક છેડે આવે જ, સારાનું સારું આવે, ખરાબનું ફળ ખરાબ આવીને ઊભું જ રહે. દિલમાં પૂછી લેવાનું, જ્યાં કાંઈ કરો ને ત્યારે આ સાચું છે સાચું છે સારું છે, ના અંદરથી રણકો આવે આ ખોટું છે ને ખરાબ છે ઠીક નથી નથી, તો એનું પરિણામ સારું ન આવે, બસ વાત પૂરી થઈ ગઈ. હવે પછી જે કરવું હોય તે કરે, પણ સૂત્ર આટલું જ છે, સારું નથી ને ઠીક નથી ને યોગ્ય નથી ના નથી, પતી ગયું, એનું પરિણામ સારું ન આવે, એ પહેલું જ આવે, તો પછી જેલમાં જાય. સમજી લ્યો, ન જેલમાં જાય, બની શકે કઈ, બધા થોડા જેલમાં જાય છે, જેલ ટૂંકી પડી જાય તો બધા કેટલાકને ભરવા, આખી દુનિયા જેલ, હે આખી દુનિયા એવી ક્યાં જેલ રાખવી, ફિલ્મ ચાલુ થઈ ગયું હતું, એક એક બેન આવીને ઉભા રહ્યા, મારે અંદર જવું છે. અરે ભાઈ અંદર ના જવાય, અત્યારે શો શરૂ થઈ ગયો છે. ઓલી મહિલા મળી ધમાધમ માથાકૂટ કરવા, એવી બરાડા પાડે. ડોર કીપર કે પણ બેન મર્યાદા રાખો, પિક્ચર શરૂ થઈ ગયું છે, અંદર ના જવાય. અરે ના શું જવાય, મારે જવું જ છે ગમે તેમ કર, પણ કારણ શું છે? કારણ શું છે? મારો હસબન્ડ છે કોઈ બીજી સાથે આવીને ફિલ્મ જોવા બેઠો છે. અરે હું એમને બહાર કાઢી દઉં તો? હા તો એને બહાર કાઢે એટલે હમણાં જોઈ લઉં એને કેમ કેમ છે, એને અત્યારે વિતાડી દઉં એને. હા તો એને બહાર કાઢી દઉં, એ જ કામ છે ને. હા બસ મારે એને બહાર કાઢવા, વાઘણ જેવી હો. ડોરકીપર કે હમણાં કાઢી દઉં. એને એનાઉન્સ કર્યું કે ભાઈ આ થિયેટરમાં પરસ્ત્રી સાથે જે આવ્યા હોય એ બહાર નીકળે. અડધો હોલ ખાલી થઈ ગયો. હવે દુનિયા રાખી જેલ, શું કરવાનું? પણ માની લો કે જેલ ન થઈ તો બે આબરૂ થાય, અને જેનું ભાઈ આબરૂ જતી રહે એના કરતા મરવું સારું, એમ લોકમાં કહે છે. મરવું તો નહીં જ હો પાછું એને, કારણ કે પ્રાયશ્ચિત થાય, પશ્ચાતાપ થાય, એના કર્મો થાય, સત્કર્મો થાય તો જીવ શુદ્ધ થઈને એ માર્ગે નીકળી જાય. કે આમ ટૂંકાઈ દેવાથી કાંઈ નથી થતું, પણ જીવીએ પણ આબરૂ ભાઈ આ આખા કોઈએ બહુ ચારણ કવિઓ સરસ કીધું છે, હાથ કપાઈ જાય સારો, પગ કપાઈ જાય સારું, કાન કપાઈ જાય સારું, આ હોઠ કપાઈ જાય સારું, પણ આ નાક કપાઈ નહીં સારું. આ કેવું લાગે? અને મારો વાળો ભૂપત એવો તો બધા નાક જ કાપતો, ભૂપત બારવટીઓ 80-90 જણા નાક કાપ્યા તેને જુનાગઢ દે સોરઠમાં, નાક કાપી નાખે. બોલો હવે તે દી પ્લાસ્ટિક સર્જરી નહીં, બાપા કરતા શું છે? ફાળિયાત બાંધી રાખવા પડતા છે ને આમ ગામડે જાય, મહેમાન ગતિએ જાય, બાંધી જ રાખવું પડે, કારણ કે આ લાગે કેવું ભલોંડા જેવું. નાક કપાઈ જાય એ સારું નહીં. એટલે જીવે તો પછી આબરૂ વગરનું શું ભાઈ? ક્યાંય સન્માન કોઈના દિલમાં ના આવે, કોઈ જોવે તો એમ થાય આ તો આ છે તે છે, કેવું કહેવાય? હવે ખરાબ ને પછી તો હવે તમે 40-50 વર્ષ જિંદગી જુઓ, એકવાર જે આમ કલંક લાગી ગયું, પણ એક થોડા સુખને માટે આખી જિંદગી એનો કલંક વિચાર કરો, થોડો આખી જિંદગી આહા બે આબરૂ થઈને બુંદ છે ગઈ વો હોજ છે નહીં આતી. અકબર બિરબલના દરબારની વાત છે ને, કે અત્તર વેચવા આવ્યો, એવું કિંમતી ખુશબુદાર અત્તર અકબરે લીધું ખરું, પણ લીધું ને આમ આમ ખોલતો હતો એમાં એક ટીપું નીચે પડી ગયું. તે અકબર જેવો સમ્રાટ, કિંમતી અત્તર, અત્તર સુગંધી એવું, તો સેજ આમ નીચે એક ટીપું પડ્યું ને, સમ્રાટ અકબર આમ આંગળીએથી આમ લઈ લીધું, કિંમતી અત્તર સુગંધી અત્તર લઈને આમ જામે ચોપડી દીધું, કિંમતી અત્તર. પણ બીરબલ બેઠો તો ને એ જોઈ રહ્યો, આમ આવો શહેનશાહ ભારત વર્ષનો, અને ટીપું આમ લઈ લીધું, બોલ્યો ને પણ મુખ મૂછમાં હસી ગયો. એ હસી ગયો અકબર જોઈ ગયો, મારે આ એક ખરાબ વાત થઈ ગઈ, આવડો મોટો શહેનશાહ અને કાંઈ બુંદ પડી ગયું એને મેં લીધું, આવી છીસી ઢોળાઈ જાય તો મારે ન અડાય. વાતે સાહેબ એને પોઝિશન પ્રમાણે તો ન જ લેવાય ને, અકબર જેવો અકબર એક ટીપુ સરા અત્તરનું પડી જાય અને આમ લઈ લે. લોભી આપણે ઘણા એવા હોય, ટીંચની શીશી હાથમાંથી પડી ગઈ ને ફૂટી ગઈ તો હાથમાં ચાકુ મારીને ચોપડી દીધું, ઢોળી બગાડાય થોડું લે, રસોડામાં જઈને ચાકુ લે ને આંગળી ઉપર મારીને ટીંચે ચોપડી દીધું, ઉપયોગ કરી લેવાય ને. હવે એટલે ટીપુ એને આમ લઈ લીધું ને, અરે બીરબલ હસી ગયો. અકબરને પછી ખ્યાલ આવી ગયો કે આ ભૂંડી કરી, પણ મારે બીરબલને દેખાડી દેવું છે, હું કાંઈ લોભ્યો નથી. એવું એણે અત્તર મંગાવ્યું, શહેનશાહ શું ન કરે, અને એ અત્તર કિંમતી એક નાની આવડી સીસી 10-20 ml હોય તો 300 રૂપિયાનું એવું કિંમતી અત્તર, પણ શહેનશાહ અકબરને શું હુકમ કરો, આખો હોજ ભરાયો. અને નગરમાં બધા દરબારીઓને બધાને કીધું કે આ હોજમાં ધુબકા મરીને નાવ. નાવા માટે બીરબલે આવ્યો, અકબર મહારાજ ત્યાંય હાજર છે, બીરબલ આવ્યો. પણ બીરબલે અકબરને પાસે જઈને કીધું, મહારાજ અપરાધ માફ કરજો, તે એક વાત કેવી છે? તો કે બોલો, દંડ નહીં કરો ને? અરે તને દંડ આજ તો નહીં જ નહીં કરો ને? નહીં. હા મારા તો સુન લો, બુંદ છે ગઈ વો હોજ છે નહીં આતી. તમે એમ માનતા હો કે આ હોજ ભરાવીને હવે પછી બિરબલના મનમાંથી પેલી છાપ નીકળી જાય, એ નીકળે નહીં હો મહારાજ, હા એ તો મારા મનમાં જ છે, તમે આમ જે લઈ લીધું ને એ હજી મને નથી ભૂલાણું. એમ આ બધી વાત સંસારમાં આડે અવળે રસ્તેથી સુખ લેવા જાય છે, એ પછી ગમે તેટલું કરે તો જિંદગીમાં એક કલંક લાગ્યો એ ભૂસાતું નથી, આવું જ થાય છે. એટલે કાં કલંક કરી જાય સમજાય, પેલા કાં મરી જાય, કાં જેલમાં જાય, કાં આબરૂ કલંક લાગી જાય. સમજી લ્યો આમાંનું કાંઈ ન થાય. હવે એક બહુ મહત્વની વાત કહેવા જાઉં છું, ન તમને કોઈ મરવાનું થાય, ન એને કોઈને જેલમાં થાય, ન એને કોઈ ખબર જ ન પડે, કલંક ક્યાં લાગે? ઘણાના કર્તૃત્વોને ક્યાં કોઈને ખબર હોય છે તો ક્યાં આબરૂ છે? આબરૂદાર થઈને જ ફરે છે ને, શેરીફ થઈને જ ફરે છે, તો આમાંનું કાંઈ નડ્યું નહીં ને. હવે સમજવાનું છે, આમાંનું ભલે કાંઈ ન થાય પણ પાપ એ પાપ છે, અને ગમે ત્યારે નડે છે, જીવતા ન નડે તો મરતી વખતે નડે, મરતી વખતે ન નડ્યું તો મર્યા પછી નડે, પણ પાપ છોડે નહીં. હા ગણિત મનમાં રાખવું, ખોટું એ ખોટું, પાપ એ પાપ, એનું પુણ્ય થાય નહીં કોઈ રીતે ન થાય, ભોગવવાનું આવે જ. આજે સમાજની ઘણી એવી બાબતો હોય કે સમાજ એને ખોટું ન ગણતો હોય તો લ્યો શું એને કંઈ કલંક ન લાગે, અથવા તો જેલ ન થાય, સજાય ન થાય, કાંઈ ન થાય. હવે હમણાં તું જ ચાલ્યું છે ને લિવ ઇન રિલેશનશીપ, હા બસ જો આ જેટલા સમજી ગયા એ હસી ગયા, એને ખ્યાલ આવી ગયો ના, સમજવું જોઈએ. આ હું હજી ફરીને કહું છું, આ મારે કંઈ જાણવાની જરૂર નથી, પણ મારે સમાજની તાસીર જાણવી પડે છે, એટલે રિસન્ટ આ બધું જોવું પડે છે, ક્યાં સમાજ જઈ રહ્યો છે. લિવ ઇન રિલેશનશીપ, લગ્નની કરવાની કાંઈ જરૂર નહીં, મન મળી ગયા છે, પરિણામ વગર સાથે રહ્યો, બાલબચ્ચા પેદા કરો અને રહ્યો, પરણવાની કોઈ જરૂર નહીં. હવે આ ક્યાં જાય? વિચાર કરો, શાસ્ત્રની રીતે પાપ છે, પાપ જ છે. મારે એ મુદ્દો કેવો છે, ભલે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કહી દે તો સમાજમાં ન નડે તમને કોઈ, પણ અગ્નિની સાક્ષી એ કે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ વેદવિધિથી કે પોતાના ધર્મની પરમ પ્રમાણે તમે પતિ પત્ની તરીકે તમે હસ્તમિલાપ નથી કર્યો, સ્વીકૃતિ સમાજની સામે નથી લીધી, વૈદિક વિધિ કે જે વિધિથી નથી થયા. હું તો તમને એ પણ કહું કે તમે કોર્ટ મેરેજ કરો એ કદાચ આજની સમજ્યાની કોઈક એવા પ્રસંગે પાસપોર્ટ બનાવવા કે પેલી રીતે જરૂરિયાત હશે, પણ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થવા જ જોઈએ, તો જ એ ધર્મપત્ની કહેવાય, નહીતર નીતિ પત્ની કહેવાય. નીતિ પત્ની થકી જે દીકરાઓ થાય એ દીકરાઓ પછી પિંડ શ્રાદ્ધ કર્મ કંઈ કરે એ બાપાને મળે નહીં, કારણ કે ઉપર આર્યમાં આદિ પિતૃઓ છે સાત, અહીં તમે શ્રાદ્ધ કર્મ કરો, સત્કર્મ કરો ત્યારે એ પુણ્ય જે ફળ છે એ આર્યમાં પિતૃઓ પાસે જાય, આર્યમાં પિતૃઓ છે એ એનો ચોપડો જોવે કે ફલાણાને દીકરાએ આના પાછળ કર્મ કર્યું છે તો એ બાપો ક્યાં છે, ક્યાં યોનિમાં છે એને પહોંચાડો, એટલે બીજા પિતૃઓ છે એ જોવે, પણ ક્યાંય મળે નહીં, કારણ કે જો એને અગ્નિની સાક્ષીએ વેદવિધિએ લગ્ન કર્યા હોય તો એને ત્યાં ચોપડામાં એનું કુળ ગોત્ર બદલાઈને લખાયું હોય કે હવે આ આની પત્ની છે ને આ એનો પતિ છે, આ એના બાળકો છે. હવે જેણે વેદવિધિ કરી જ નથી તો સાક્ષી કોણ આપે? ન અગ્નિ આપે, ન સૂર્ય આપે, ન ચંદ્ર આપે. હાઈકોર્ટ તો હાલતી નથી, સુપ્રીમ કોર્ટ ત્યાં પહોંચતી નથી. હા બહુ તમે રિયલ શાસ્ત્રની વાત કરો છો, એટલે ન્યાય એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ એને પૂછતું નથી ને એને એ જાણતા નથી, આ ન્યાય પહોંચ્યો નથી હોતો, કારણ કે એ ક્યાંય ફંગોળાઈ ગયો હોય. એટલે ઓલા તરત આર્યમાં પિત્રો છે એ બધું મળ્યું, પણ પછી કહી દે છે કે આનો કોઈ પિતા જડતો નથી માટે ફેંકી દો, લ્યો મળ્યું. એટલે હિન્દુ વિધિ પ્રમાણે અવશ્ય અગ્નિની સાક્ષીએ વેદ મંત્રોને સાથે લગ્ન કરવું અને પછી જ પ્રદોત્પત્તિ કરવી, તો જ તમને કંઈક સત્કર્મ મળે અને શાસ્ત્રની ન્યાયે તમને ફળ મળે. એટલે એ યાદ રાખવા. તો લિવ ઇન રિલેશનશીપ, સમાજમાં કોઈ સુપ્રીમ કોર્ટ કે છે, હાઈકોર્ટ કે છે તો કોઈ નડવાનું નથી, કોઈ દંડ નથી કરવાનું, કોઈ આબરૂ ન જાય, કાંઈ નહીં, કારણ કે પરિણામ વગર દીકરાઓ પેદા કર્યા સાથે રહીએ, પણ શાસ્ત્રની ન્યાય પરણેલા નથી. એટલે શાસ્ત્ર એને શું કહે છે? વ્યભિચાર જ કહે છે. સુપ્રીમ કોર્ટ નથી કહેતી, સમાજે નહીં કહે. ધર્મ શું કહે છે? એ વ્યભિચાર છે, એની પાપ છે, પતિ કહે, એટલે એનું ફળ સારું આવે નહીં. એને પાપ છે ને પાપની સજા જ ભોગવવાની આવે. બીજું હવે આજે તો જમાનો ઘણી બધી છૂટો આપે છે, શું કરીએ? એટલે કે ધર્મ નથી બની જતો, નીતિ બને. સામાજિક નીતિ તો અમેરિકાની જુદી હોય, ભારતની જુદી હોય, રશિયાની જુદી હોય. રશિયામાં તમે જે કરતા હોય અહીંયા તમે કરો તો તમને જેલ મળે, અહીંયા જે કરતા હોય રશિયા જેમ કરો જેલ મળે, અને અહીંયા કરો ન મળતી હોય. સૌ સૌને સીમાડાઓ છે બધાના, પણ એ સનાતન ધર્મ નથી. પાપ એ પાપ્રિય છે, ધર્મશાસ્ત્ર અલગ વસ્તુ છે. રિયલ અને છતાંય સમજવા જેવી એક વાત. 1970 ના દાયકામાં માતા પિતા પોતાના સંસ્કાર, બહુ ધ્યાનથી સાંભળજો, કેવો સમાજ જાય છે અને સમાજ કાંઈ એપ્રુવલ એટલે કે હકાર આપી દે છતાંય ખોટું ખોટું જ રહે છે, એના ઉપર અત્યારે વાત કરું છું. અને શંકરાચાર્ય જે કહે છે લિંકમાં વાત કરું છું કે આખરે એ બધાનું દુઃખ ભોગવવું જ પડે છે, એના ઉપર વાત કરું. 1970 ના દાયકામાં મા બાપ પોતાના દીકરાને કહેતા કે બેટા પરણવા જેવડો થયો છો પરણજે, પણ અમે કહીએ એ જ છોકરી સાથે પરણજે, બીજી નહીં, નહીતર ઘરમાં ટાંટીઓ નહીં. કડક હતા અને છોકરાને પરણવું પડતું મા બાપની પસંદગી પ્રમાણે, એરેન્જ્ડ મેરેજ, નો લવ મેરેજ, બરાબર. અને 1980 ના દાયકાની આસપાસ વડીલો એવું કેવું પડ્યું વડીલોને, સમાજ બદલી ગયો, બેટા પરણો, અમારી પસંદગીની છોકરી ન પરણો તો વાંધો નહીં, પણ આપણી જ્ઞાતિની છોકરી પરણજે. આટલો જમાનો જો ફેર્યો, સમજાય છે, ટ્વિસ્ટ થયો, આટલો બદલ્યો, ફેર ચેન્જ આવ્યો. અમારું પસંદ કરેલું પાત્ર ન પરણે તો કંઈ વાંધો નહીં, તારી મરજીની વાત, પણ આપણી જ્ઞાતિની છોકરી પરણજે. એટલે આપણે કડવા છીએ તો કડવા, લેવા છે તો લેવા, દશા વાણિયા છે દશા, વિશા છે તો વિશા વાણિયા, શ્રીમાળી છે તો શ્રીમાળી, એ આપણી જ્ઞાતિ આપણી ગોળ એની છોકરીને પરણજે. હા, નહીતર અમને નહીં પસંદ પડે, નહીતર મારે અમારે તમારે કોઈ વ્યવહાર નથી. ભલે પણ પછી 10 વર્ષ ગયા અને 1990 નો સાલ આવી એટલે મડીલોને ફરજિયાતપણે કેવું પડ્યું, જો દીકરા પરણવા જેવડો થયો છે, અમારી પસંદગીની ન પરણે વાંધો નહીં, આપણી જ્ઞાતિની છોકરી પરણે નહીં વાંધો નહીં, પણ આપણા સમાજની પરણજે. ભલે કડવા છો તો લેવાને પરણ, દશા છો તો વિશાને પરણ, શ્રીમાળી છો તો ઘટમાળીને પરણ. હવે ન આવડ્યું મને શ્રીમાળીને સામે શું છે, ન આવડ્યું મારે ઘટમાળી કરી નાખ્યું, હોય એ પાછું ઘટમાળી, આપણને શું ખબર. એટલે એની આખો મોટો વિસ્તાર સમાજનો, કારણ કે જ્ઞાતિમાં પેટા જ્ઞાતિ, પેટા જ્ઞાતિને ભૂલી જા, આપણે અમારી પસંદગીની ન પરણે વાંધો નહીં, આપણી જ્ઞાતિની ન પરણે લેવા કડવા તો વાંધો નહીં, આપણા સમાજની જે આપણા સમાજમાં અરસપરસ ગોળ ભૂલીને, પણ એ છોકરીને પરણજે, નહીતર અમને પસંદ નહીં પડે. અને પછી 2000 સૈકો આવ્યો, ઈસવીસન 2000, એટલે મા બાપને ફરજિયાત કેવું પડ્યું, અમારી પસંદગીની ન પરણે વાંધો નહીં, આપણી જ્ઞાતિની ન પરણે વાંધો નહીં, આપણા સમાજની ન પરણે તોય વાંધો નહીં, પણ હિન્દુ ધર્મની પરણજે, તું મુસલમાન કે ઇતર કે બી એ લઈ આવતો નહીં, કમસે કમ હિન્દુ, ભલે તું પટેલ છો ને વાણિયાને લઈ આવ્યો, વાણિયો છો ને બ્રાહ્મણને લઈ આવ્યો, જે પણ હિન્દુ લાવજે. અને આજે 2010 એમાં માવતરને ફરજિયાત કેવું પડે છે, અમારી પસંદગીની ન પરણે તો વાંધો નહીં, આપણી જ્ઞાતિની ન પરણે તો વાંધો નહીં, આપણા સમાજની ન પરણે વાંધો નહીં, હિન્દુની ધર્મની ન પરણે મુસલમાન લઈ આવે તોય વાંધો નહીં, પણ તું દીકરા કોક છોકરીને પરણજે. કારણ કે જો આજે છોકરા છોકરા પરણે છે, છોકરીઓ છોકરીઓ પરણે છે, આ બધો આ કદડો છે. છતાં હું કહીને મારે શું કે હિન્દુ ધર્મની રક્ષાની જ વાત કરી રહ્યો છું અને વ્યક્તિગત ધર્મની વાત રક્ષાની કરી રહ્યો છું કે સમાજે છૂટ આપી દીધી, લો કોર્ટે છૂટ આપી દીધી કે પુરુષો પુરુષો પરણે, સજાતિ પરણે, સ્ત્રીઓ શિરોને પરણે, એટલે એ તે કઈ ધર્મ છે? એટલે સમાજે હા પાડી, કોર્ટે હા પાડી અને એવી રીતે પરણે અને જે હોય, પણ એનાથી પાપ મટી જતું નથી. આ મારે તમને કહેવું છે, સુપ્રીમ કોર્ટ તમને લિવ ઇન રિલેશનશીપની તમને મંજૂરી આપતી હોય તો એ પુણ્ય નથી થઈ જતું, પરિણામ ભયંકર ભોગવવા પડશે મર્યા પછી. વ્યભિચાર છે એ, 101 ને 1,00,000% વ્યભિચાર છે. એમ પુરુષો પુરુષો પરણે, સ્ત્રીઓ સ્ત્રીઓ પરણે તો એ ધર્મ નથી, એ કંઈ લગ્ન થોડું છે, વ્યભિચાર છે. 1 કરોડ ને 1% વ્યભિચાર છે અને એનું ફળ એ પાપ છે, એ દુઃખ છે. એટલે સમાજ તો ગમે તે મંજૂરી આપી દે, ન પકડાય ન થાય પેલું કાંઈ ન થાય, પણ એને ભોગવવું તો પડે. જો તમને એક્સેલન્ટ તમને દ્રષ્ટાંત આપો, મહારાષ્ટ્રમાં તમે જાઓ, રાજસ્થાનમાં જાઓ, આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, દારૂની છૂટ છે. અહીંયા તમે પીવો તો કદાચ પકડે પોલીસ, જેલમાં નાખે, બરાબર છે. મહારાષ્ટ્રમાં પીવો તમને કોઈ નડતું નથી, દીવમાં જઈને પીવો ક્યાં કોઈ નડે છે, રાજસ્થાનમાં પીવો 31st પાર્ટી કરો કોણ નડે છે, એનાથી એ પુણ્ય થઈ જાય છે. શરાબ પાન કરવું એ શાસ્ત્રની ધર્મની ન્યાય, દરેક ધર્મની અંદર, ઇસ્લામ હોય પછી પેલો હોય ગમે તે, દરેક ધર્મની અંદર મના છે, એ પાપ છે શરાબ ન પીવું, બરાબર છે. સમાજે હા પાડી પણ એ પુણ્ય નથી થઈ જતું, પાપ છે. માંસાહાર કરો, માંસાહાર કરો તો કોઈ જેલ નાખી દેશે, ચિકન બિરયાની ને આ બધું ખાય, આમલેટ ખાય તો શું એને જેલની સજા થાય છે? ના, તો એ શું પુણ્ય થાય છે? માંસાહાર એ પાપ છે. માંસનો અર્થ જ એ છે, માંસ, મામ એટલે મને, મને અત્યારે તું ખાય છે તો તને હું ખાઈશ, એ ફળ તારે ભોગવું જ પડશે. એ પશુ પક્ષીઓ મારી મારીને ખાય છે, પશુ પક્ષીઓ એને જ રાહ જોઈને બેસે છે ને પછી એને ખાય છે, કારણ કે પાપ એ પાપ છે. સમાજ હા પાડી દે એનાથી કઈ માંસાહાર પૂર્ણ થઈ જતું નથી, શરાબ પાન કઈ પૂર્ણ થઈ જતું નથી, એમ આવા ઇલીગલી ભલે ન હોય પણ સમાજે હા પાડી દીધું, એનાથી કાંઈ ધર્મ વિરુદ્ધ જે કાંઈ છે, અરે અસલ ધર્મની નીતિની વિરુદ્ધ જે છે એ કાંઈ પૂર્ણ થઈ જતું નથી, એના ફળ ભોગવવા જ પડે છે. હા, એ સમજવા માટે થોડીક શ્રદ્ધાની અને પેલી જરૂર પડે, મર્યા પછી અવશ્ય આવે જ. એક ભટજી હતા, બે જ વાત કહી દઈશ. બ્રાહ્મણ ભટજી, લોકો પરફેક્ટ ભટજી નહીં પણ બ્રાહ્મણ, કથા કરે ભાગવતની પણ ચરિત્રનું, ચારિત્રનું ઠેકાણું નહીં. તે શું, ગામડાઓમાં જતા હોય, ગમે ત્યાં જતા હોય, કથા કરે, ભોળી સ્ત્રીઓ વધારે સાંભળવા આવતી, એ જમાને વધારે સ્ત્રીઓ આવતી, પછી સ્ત્રીઓ સાથે એના આડા વ્યવહારો થાય. એમાં એક ગામમાં 7-8 દિવસ આવી બધી કથાઓ ચાલે, કોઈ સ્ત્રીઓને ફસાવી લેશે, સ્ત્રી તો બિચારી સાવ ભોળી હતી, ધર્મના નામે ભોળાવી હશે, જે હશે તે. કથા પૂરી થઈ, વાત સાંભળજો, અક્ષરાનંદ સ્વામી લખી છે. કથા પૂરી થઈ, આખું ગામ પછી વળાવવા જાય ગોર મહારાજને, વક્તા કથાકારને, ગામના ગોંદરા સુધી બધા ઢોલ વગાડ્યા, કંકુ ચોખા ઉડાડ્યા, ફૂલાર ઉડાડ્યા ને બધું દાન દક્ષિણા દીદીને ગોરબાપાને વધાવ્યા, વળાવ્યા કથાકારને. હવે પેલી હતી એ પછી પેલા ભટજીને પાછી વળાવતા વળાવતા પૂછ્યું, અરે ભટજી બાપા, હા હવે આપણે ક્યાં ભેળા થશું? એ પેલા કથાકારે સરસ કીધું, એ કે હવે આપણે જમપુરી ભેળા થશું. જો બોલો, વાત એને ઉત્તર સાચી હો, એ કે આ ભાગવત જેવા બધા શાસ્ત્રો સાચા છે, એટલે આપણે હવે જમપુરીમાં ભેળા થશું, એ સિવાય બીજે ક્યાંય ભેળા થવા જેવું છે નહીં, થશું નહીં, ત્યાં થશું. પણ મનાય? જમપુરીને કોણ માને? એ નરક યાતનાને કોણ માને? અરે ભાઈ, પૃથ્વી ઉપર જ આ બધા કર્મો કરેલાના એવા એવા રોગ થઈને ભોગવવા આવે છે, પશુઓની યોનિઓમાં, મનુષ્યની યોનિઓમાં, એ બધા પાપના એવા કર્મોના જ ફળ છે. પણ છતાંય તમને જમપુરીનો એક તમને વાત કહીને હું પછી પૂરું કરું, મજાની વાત. શ્રીજી મહારાજ જ્યારે હતા પૃથ્વી ઉપર, આ પ્રસંગ છે ને મને ઘણા વર્ષ પહેલા એક દાદાએ કહેલો, એ હું તમને કહું છું. થોડું મને આમાં નામઠામ ને બધું વિસ્મૃત થઈ ગયું છે, પણ એ પ્રસંગ હું તમને કહું. એટલે ત્યારે મહારાજ સંતોને બધાને ગામડે ગામડે ફરવા મોકલતા, સંતોને ગામડે મોકલે એટલે સંતો કે મહારાજ અમે ગામ ગામ જઈએ, લોકો ઘણા વિરોધી હોય, આ હોય તે હોય, તો જાત જાતના અવનવા બધા પ્રશ્નો પૂછે, તો અમે કાંઈ ભીણ્યા ન હોઈએ, શાસ્ત્રનો એટલો અભ્યાસ ન હોય, તો અમે એને ઉત્તર શું વાળીએ, એમાં અમને મુશ્કેલી પડે. મહારાજ કે તમારે કાંઈ પ્રશ્નોત્તર ન કરવા પડે એવું કરી દઈ તો મહારાજ બહુ સારું. એટલે ભગવાન સ્વામિનારાયણ તો ઐશ્વર્ય છૂટા મૂક્યા હતા એમણે, એટલે કોઈને રૂમાલ આપે, કોઈને ફૂલહાર આપે, કોઈને લાકડાની છડી આપે, કોઈને ચરણાવીને પાડી આપે, આવું બધું આપતા, અને કે લ્યો આ તમે લઈ જાઓ, ગામ લોકો આવે બેસે, આવડે એવી વાતો કરજો, અને પછી આ કચરાના બી આપ્યા હોય કે લાકડી આપી હોય કે આ રૂમાલ હોય તેનો દર્શન કરાવજો, લાકડી આપી તેમ કીધું કે આ લીલું ઠેબું અડાડજો, એટલે તરત એને સમાધિ થશે, એને જે પ્રશ્નોના ઉત્તર જોઈતા છે સમાધિમાં મળી જશે, બીજો છેડો અડાડશો એટલે પેલો જાગી જશે, જાગીને પછી બધો અનુભવ તો થઈ ગયો એટલે પગમાં પડશે અને તરત જ ભગવાનને શરણે તમારે તરત કંઠી પહેરે વર્તમાન ધરાય સત્સંગી કરવાના, બસ લો થઈ ગયા ને હરિભજન કરતા. હા અરે મહારાજ બહુ સારું. આવી રીતે સંતો ફરતા ઘણા, એમાં એક મંડળ આવી રીતે ફરતું હશે એ વિસ્તારોમાં જાય છે, ગામડાના લોકો ભેળા થયા તો સંતોએ તો વાત ઉપાડી કે ભાઈ પાપ કરે તો એના ફળ સારા ના આવે, મરીને જમપુરીના દુઃખ ભોગવવા પડે અને જમપુરીમાં તો ભાઈ ઓહો દુઃખનો કોઈ પાર નથી, ત્યાં તો માણસને કાપી કાપીને ડૂચા કાઢી નાખે, કરવતમાં નાખે, સિંચોડામાં નાખે, આ પક્ષીઓ કાપે, આ ચોચે, એવું બધું જમદૂતના બધા બહુ વર્ણન કર્યા. એ એક બેઠો હતો ને એ કે મહારાજ રાખો રાખો, ઓલા ધરબાઈ ગયા સાધુ. એ કે શું છે ભાઈ, આ જમપુરી બમપુરી કાંઈ છે નહીં, આ તો શું છે નાનું છોકરું રોતું રડતું છાનું રહી જાય એટલા માટે પછી ન કહે બધા કે જો બાઘડો આવ્યો, એમ આ સાધુ બાવાઓએ લોકોને ડરાવવા માટે આ જમપુરી ઊભી કરી છે, બાકી કાંઈ જમપુરી બમપુરી નથી. આજનાય ઘણા ડાયા ડાયાને ભણેલા અને કથા કરનારા એ હોય છે ને એ કહેતા હોય છે ને કે એવું તે કાંઈ ને બીજા લોકો હોય એવું અમે માનતા નથી, જે છે પૃથ્વી ઉપર છે. હા તમને બધું દેખાય છે બધી પછી ખબર પડશે. એટલે આવું કાંઈ છે નહીં. અને ઓલા સાધુને તો ભાઈ હતું જ, લાકડી આપી હતી મહારાજે, લીલો છેડો દર્દીને અડાડ્યો, અડાડ્યા ભેળું થયું ગોથું ખાધું, ચેતના વિલીન થઈ ગઈ, ઉપડ્યો સડસડાટ જમપુરીમાં. ત્યાં તો રોકડું હતું ભાઈ, ઓલો જમપુરી બમપુરી ખોટી કહેતો હતો, લાકડી લીલો છેડો અડાડ્યો ગોથું ઘણ પીડ્યો ને ગયો સડસડાટ. આના બાલ જમપુરે 14 કરોડ કાકા ભર્યો, ભયંકર ચિત્કારીઓ, ઉકળતા લોહ શીશાઓના કુંડમાં જીવને નાખ્યા હોય, ત્રાહી ત્રાહી થતું હોય, કરવતથી કાપતા હોય, માંસના લોચા ઉડતા હોય, બબે ટુકડા જીવના થતા હોય, ભયંકર મોટી ચાંચુવાળા લોહ ચાંચુવાળા એવા યમદૂત રૂપ ધરે એ પક્ષીઓ આમ ચમ ચમ કરીને આંખીઓના ડોળા ફાડી ફાડીને ખાઈ જાય. તમે વાઇલ્ડ લાઈફની વિડીયો જોઈ હોય ને તો એ કેણીવા દીપડા અને સિંહ નાના મૃગલા હોય ને પકડીને આમ સામે ખેંચા ખેંચી ખરે ને તો જીવતું મૃગલું વચ્ચેથી બે ટુકડા થઈ જાય. ભાગવતમાં કહ્યું છે ઉપલી જમપુરી ન મનાય ને તો પૃથ્વી ઉપર પણ છે, આ જે વર્ણન કર્યા છે ને બધા અહીંયા થાય છે. જીવતા સાપને તેલમાં તળી અને ખાય છે લોકો, એ શું છે જમપુરી જ છે. જીવતા પ્રાણીઓને કાપીને ખાય છે, શું છે જમપુરી જ. શું છે તે બીજું, આપણને એક સોય કોઈ અડાડે તો રાઈડ પડી જાય તો નાના વાછરડાને બળદ બનાવવા માટે એને વૃક્ષણનો ઉછેદ કરે, વિચાર તો કરો, એને માસૂમ કોમળ અંગમાં આવી રીતે જ્યારે ધારબાર બ્લેડ મૂકતા છે ત્યારે એ નાના 2-4 મહિનાનું વાછરડું હોય એની દશા શું થતી હશે, મૂર્છા આવી જાય, એ દુઃખ ઓછું છે. આ જમપુરી જ છે, જમપુરી છે. અમે મસાઈ મારા આફ્રિકાનું પેલું પ્રાણીઓનું એ અમે એકવાર જોવા ગયા હતા, અમારી નજર સામે અમે જોયું એક આ જંગલી ગાય હોય છે ને એની નાની વાછરડી એને ઝરખે પકડી લીધી અને ઝરખમાળું હોંશિયા તે આ પગ હોય એના પાછળના પગને પાસે જે ગાળો હોય ને એને કાપી નાખ્યો અને પગ હાલે જ નહીં ને આમ એટલે કાપી નાખ્યો એટલે ઓલી વાછડી પડી ગઈ, પડી ગઈ એટલે એને પાછળના પેટના ભાગેથી ખાવા માંડ્યું. અને અમારી જેમ જ બધા ગાડીઓમાં ઊભા રહી ગયા હતા કારણ કે ગાડીમાંથી નીચે ઉતરવાની તો સખત મનાય અને આ લાઈવ આ બધું જોતા હતા. હું જોતો હતો તો મને તો આ બધી જમપુરી વાંચી હોય જ દેખાતી હતી. મેં કીધું આજ લો આ વર્ણન અહીંયા જ છે ને, ઓલી ગાય રાયડો પાડે અને જરખ એના આંતરડા ખેંચ્યા. મેં કીધું જો આ વર્ણન છે એવું જ છે, ત્યાં તો ઝાડ ઉપરથી ગીધડાઓ આવ્યા ઈગલ અને આમ ચાપ ચાપ આંખો ટોચી ડોળા ખાઈ ગયા, મીડા કોઈ જીભ ખાવા, મીડા ઓલા ખાવા, ઓલું જરખ મીડું ખોતરીને ખાવા. આવી રીતે 20 મિનિટ થઈ છતાં ગાયનો જીવ જતો નહોતો. એ કેટલી વેદના હશે કહો. એ દેહ જ્યારે આપણે આવે ત્યારે ભોગવવાનો આવે. એટલે કહ્યું છે ભલા આ બધા દુઃખથી બચવું હોય તો આજે તમને એક ડોર મનુષ્ય દેહ રૂપી દરવાજો મળ્યો છે એ છૂટવાનો. માટે ભજગોવિંદમ ભજગોવિંદમ ગોવિંદમ ભજ મૂળ મતે ભગવાન ભજી લે, ડાપણ કાંઈ કામ નહીં આવે, મરી જશું આવી રીતે બધા દુઃખ ભોગવી ભોગવી. એટલે ગયો જમપુરીમાં અને આ બધી વિકરાળતા જોઈ અને આમ જાય છે જોતો જોતો. કથા જોજો, એમાં
એક દ્રશ્ય ભયંકર જોયું,
જે માણસને શુક્રનો મોટો હોલ હોજ અને એમાં ડૂબકા ખાય, વળી પાછો પડી જાય, વળી પાછો ડૂબકા ખાય. અને આ એ જે સેક્શન હતું ને એમાં બધી પ્રકારની એમાં એને સજાઓ ચાલતી જાત જાતની, અને આ જોઈએ રાખે. પણ આશ્ચર્ય એ થયું, આને જોયો તે ઓલા આની સામે જોયું, તે પેલો કુંડમાં પડ્યો તો આને ઓળખી ગયો, એ એના ગામનો હતો. ભગવાન જો કેવું કરે છે. હવે એ એના ગામનો દરજી થોડા દિવસ પહેલા મરી ગયો હતો, એ આમ આ કેલા તું એલો દરજી મન્યો દરજી એલા હા કે હકા હું એ પોતે. અરે તે તું અહીંયા ભાઈ સાહેબ ચોધારા સેવેલો રડ્યો, આ પરસ્ત્રીઓના વ્યવહાર કર્યાનો આ ફળ હું આજે ભોગું છું. ક્યાં જાઉં, કેમ છું તું ભાઈ, આ બધા આમાં હમણાં આ છે ને હમણાં મારે અહીંથી બદલશે, અહીંથી લઈને ઢડીને બીજે નાખશે, બીજામાં ત્રીજા, આજે આખી લાઈનો છે ને એમાં બધે અમારે આ જ હાલે રાખે છે. આનો અંત ક્યારે આવશે એ કંઈ ખબર નથી ભાઈ, ત્યારે બધું ખોટું માન્યું પણ અત્યારે હવે કોઈ અંત આવતો નથી. આ બધા અમારી હેડીના છે, આ બધા આ ધર જે ધંધા કર્યા એ બધા ભોગવે છે, ઓઈલો જોવે ને ત્યાં એને પરસ્યો વળે. આ હા 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 હવે શું કહું. બોલે વાત બહુ સરસ કરી દરજીએ, એને કીધું આપણો ગામનો બાબાજી એને મારે ભાઈ બંધી હતી તને ખબર છે ને, તો હા, પણ અમે શું ધંધા કરતા એ કોઈને ખબર નથી, મારું એ જાણે એનું હું જાણું. બાબાજી માને તો નહીં, પણ જો ભાઈ તને હિંમત હાલે જ કહેજે આ મારું દુઃખ તો એ ધંધો મૂકી દે, નહીંતર મરી ગયો ને એને કહેજો કે રામનું ભજન કરે, હરિનું ભજન કરે, બાકી હું અહીંયા જે ભોગવું છું ભોગવી શકાય એવું નથી, આમાં મારો ક્યારે છુટકારો થશે એ હવે મને કાંઈ ખબર નથી. પણ હવે એ તારું માને કે ન માને જવા દે, પણ એક બીજું કામ કરીશ. તો કે હા બોલો. મારે ઘરે જ્યાં બકરી બાંધી છે ને એના ખીલા નીચે મેં 200 રૂપિયા દાઈટા છે, તે તું મારા છોકરાને કેજે એ ત્યાંથી કાઢીને ખોદીને કાઢી લે, અને એ 200 રૂપિયામાંથી મારી પાછળ કાંઈક સત્કર્મ કરે, દાન ધર્મ કરે, કાંઈક એવું કરે તો કદાચ આમાંથી મારો વહેલો છુટકારો થાય, એટલું ભાઈ દયા કરીને કરજે. ભલે એ દરમિયાન સાધો લાકડી અડાડી સડાડાટ આવ્યો પાછો, પાછો આવ્યો પણ પોઝિશન બગડી ગઈ હતી ભાઈ. સાધુ મહારાજ કે જાઓ તમે પેલા સ્નાન કરી આવો. હા મહારાજ આવ્યો, બધી વાત સાચી, જમપુરી સાચી છે, પણ એક કામ પતાવી એમાં પાકું થાય તમારે શરણે આવ્યો. હમ ઘડી આવ્યો કે ગયો, નાયો ધોયો છે કે નહીં ખબર નહીં, પણ પેલો સીધો પેલા દરજીને ઘેરે ગયો, એના છોકરાને જઈને કીધું છોકરા તારે પૈસા જોઈ પૈસા, અરે અત્યારે તો આ દુઃખની આંટી લઈ ગઈ, પૈસા કોને ન જોઈ, તો પૈસા તને દેખાડું. હે હા આ બકરી બાંધીને એનો ખીલો છે ને હા એ ખોજ, પણ અહીંયા ખોજ ને, એ ખીલો ખોદ્યો નીચેથી 200 રૂપિયા નીકળશે, આને પોતાને ખાતરી જોવી હતી ને, અને એને ખીલો ખોદ્યો 200 રૂપિયા નીકળ્યા, આને થઈ ગયું કે ભાઈ જમપુરી સાચી હોય, આટલું બધું તો પ્રૂફ કોને મળે. અને છોકરાને વાત કરી, તારા બાપ આવી રીતે ગયો છે, આવી રીતે હેરાન થયો છે, આ તો એલા સ્વામિનારાયણના સાધુ આવ્યા ને મને મેં જમપુરી ખોટી છે એમ કીધું ને મને જે ઠઠાડ્યો ને એમાં ગયો, એમાં આ તારા બાપની મુલાકાત થઈ, મને તો ભગવાનનો રસ્તો હવે મળી જ ગયો છે, પણ તારા બાપે મને કીધું છે કે આ મારા છોકરાને કહેજે કે આમાંથી કોઈ સત્કર્મ કરે, દાન ધર્મ કરે, એ કાંઈક સારું કર્મ કરે સત્કર્મ, તો વહેલો મારો આમાંથી છુટકારો થાય, તો તું ભલા હવે આમાંથી બાપનો મોક્ષ થાય કે ન્યાથી છૂટે એવું કંઈક કર. તો છોકરો કે અહીં પેટનું પૂરું નથી થતું એમ, એના છૂટવાના શું અમારે વાતા કરવા, જોઈએ ને સ્વાર્થી સંસાર, બાપનું જે થવું એ થાય, અહીંયા અમારું થતું નથી પૂરું, એમાં એની વાત સત્કર્મ કરવા જાય તો અમારે રૂપિયા હતા નહોતા શું ફેર પીડ્યો, એમાં પૈસા અમારા છે, અમારો બાપો હતો પૈસા અમારા, એનું એને કરીને જવું જોઈએ, પાછલા કોઈ કઈ કરશે નહીં, માટે હાથે સાથે અપના હાથ જગન્નાથ. અત્યારે ભજન કરી લ્યો, અત્યારે સત્સંગ કરી લ્યો, અત્યારે દાન ધર્મ કરી લ્યો, અત્યારે સત્કર્મ કરી લ્યો. મર્યા પછી ભાગવત બેસાડીએ છીએ, ભલા જીવતા ક્યાં શું સાંભળી લ્યો પછી ક્યાં? અને કોઈ બેસાડે તો કઈ હરખું પહોંચે ન પહોંચે, ભાઈ અત્યારે આપણા કાનમાં પહોંચી જાય ને જીવાઈ જાય એવું કરી લ્યો, તબાસપદ પૂરી, ઉદ્ધાર ધંધો આમાં શું કામ રાખવો? એટલે ઓલા એ કહે પછી માન્યું નહીં, એનું જે થવું થાય, પણ પેલો દોડી સીધો સાધુના પગમાં પડ્યો, એને વર્તમાન ધારણ કર્યા, સાધુની પાસે કંઠી પહેરી અને ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ થયો અને એ ભાવ તરી ગયો. મર્યા પછી પણ ભોગવવું પડે છે, અદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી પાપાચરણમ. આ બધા ફળ ભોગવવા પડે છે, છતાં પણ એવો સંસારનો મોહક સુખનો એવી લાલસા છે કે માણસ ક્ષણના સુખ માટે અનંત રોગ અનંત દુઃખ એમાં જઈને ઘેરાય છે ને પડે છે. એમાંથી ચેતવા માટે શંકરાચાર્ય કહે છે, ચેતો, પાપનું આચરણ મૂકો અને ભગવાનનું ભજન કરો. એનો બીજો પાઠ છે એ પણ સમજ, આ જ શ્લોકનો સમજવા જેવો છે, પણ આજે નહીં, આવતે શુક્રવારે. આટલું આજે બસ. સહજાનંદ સ્વામી મહારાજ.